بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا محمد خاتم النبيين وعلى آله وصحبه وعلى من تبعهم بإحسان إلى يوم الدين. أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم من المؤمنين رجال صدقوا ما عاهدوا الله عليه فمنهم من قضى نحبه ومنهم من ينتظر وما بدلوا تبديلا صدق الله مولانا العظيم. آج 2024 26 جنوری ہے.
گجراتی میں کیا ہے؟ اردو میں
آج 2024 عیسوی سن 26 جانواری પ્રજાસત્તાક દિવસનો પર્વ આપણે મનાવી રહ્યા છીએ. બહુ જ આનંદ અને ખુશી છે કે એક દારૂલ ઉલૂમ, એક મદરસા, જામિયા, એટલે કે એક ધાર્મિક સંસ્થાના કમ્પાઉન્ડમાં આ સુંદર પ્રોગ્રામ આપણે માણી રહ્યા છીએ. આજના પ્રોગ્રામમાં એક વધારે ખુશીની વાત એ છે, માંગરોળ કાઠિયાવાડ શહેરના અન્ય વિવિધ મદરસાઓ સંસ્થાઓ ના વિદ્યાર્થીઓએ પણ આનંદ અને ઉલ્લાસના સાથે આ પ્રોગ્રામના અંદર ભાગ લીધો છે. આવી જ એકતા સદાય બાકી રહે એ આજે જુમ્માના પવિત્ર દિવસે, પ્રજાસત્તાક યાદગાર દિવસે આપણી દુઆઓ અને આપણી શુભકામના રહેશે. જોવા જઈએ તો આજે શુક્રવાર જુમાનો પવિત્ર દિવસ અને તેના અંદર એક બીજી ખુશી ભળી ગઈ કે 26 જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય પર્વ એ પણ શુક્રવારના શુભ દિવસે આપણે ઉજવી રહ્યા છીએ. પ્રજાસત્તાક દિવસ એટલે કે સ્વતંત્રતા પછી દેશમાં દેશનું બનાવેલું બંધારણ અમલમાં આવ્યું. 1947 15 ઓગસ્ટની મધ્યરાત્રિએ લગભગ 12 વાગે ભારત દેશ આઝાદ થયો. આઝાદી એમને નથી મળી. હજારો લાખો લોકોના પવિત્ર ખૂનની નદીઓ વેવડાવા પછી આપણને આઝાદીની સવાર જોવા મળી હતી. અથાક પ્રયત્નો, બલિદાનો, શહાદતો પછી આપણને સ્વતંત્રતા અને આઝાદીના મીઠા ફળ ખાવા મળ્યા. અને ત્યારબાદ 1950ની 26ની જાન્યુઆરીએ આપણા દેશનું બંધારણ અમલીકરણમાં થયું. બહુ જ ખુશીની વસ્તુ છે કે આઝાદીની લડતમાં મુસ્લિમ આલિમો, વિદ્વાનો, મુફ્તીઓ બહુ જ મોટી સંખ્યામાં બલિદાન આપ્યા, અંગ્રેજોની જેલોમાં રહ્યા, ઝુલમ વેઠ્યો, અને આઝાદી પછી જ્યારે બંધારણ બનાવવાની વાત આવી, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, તો એ બંધારણ સભાના અંદર પણ મુસ્લિમોનું પ્રતિનિધિત્વ રહ્યું, મુસ્લિમોએ બંધારણ સભામાં ભાગ લીધો, જેના લઈને આપણા દેશને એક સુંદર બંધારણ મળી શક્યું કે જે બંધારણ થકી આજે સર્વધર્મ સદભાવના, દરેક ધર્મના લોકોને બંધારણીય મૂળભૂત હક્કો મળી શક્યા, અને દેશમાં દરેક ધર્મના લોકોને પ્રગતિ કરવાનો સરળ માર્ગ જે મળી રહ્યો છે તે આજ બંધારણના ફળ સ્વરૂપે મળી રહ્યો છે. દેશનું બંધારણ ક્યારે બની શક્યું? જ્યારે કે આઝાદી મળી. આઝાદી એમને નથી મળી. આઝાદીની દાસ્તાન બહુ જ લાંબી છે, અને દેશની આઝાદી માટે બલિદાન આપવામાં, શહીદી વહોરવામાં મુસ્લિમો ઘણા જ આગળ રહ્યા છે. બલકે સાચી વાત હું તમને કહું તો અંગ્રેજોના સામે સશસ્ત્ર લડાઈની શરૂઆત મુસ્લિમોએ જ કરી છે. અંગ્રેજોના સામે હથિયાર ઉઠાવીને, માથા પર કફન બાંધીને મેદાનમાં આવનારા પ્રથમ મુસ્લિમો જ હતા. ઇતિહાસના તે સોનેરી પાનાઓને આજે ખતમ કરી દેવામાં આવી રહ્યા છે, મીટાવવામાં આવ્યા છે, ભૂસવામાં આવી રહ્યા છે. તેવા સંજોગોમાં મુસ્લિમોએ દેશની આઝાદીમાં પોતાનો જે શાનદાર અને ભવ્ય ઇતિહાસ છે તેને જાણવું અત્યંત જરૂરી બની જાય છે. અંગ્રેજ કેવી રીતે ભારતમાં આવ્યા એક લાંબી દાસ્તાન છે. સૌ પ્રથમ 1498 ઈસવીમાં પોર્ટુગાલ, જે યુરોપના અંદર એક દેશ છે, ત્યાંથી વાસ્કોડી ગામા વેપાર વાણિજ્યના નામે એક સ્ટીમર લઈને ભારતના કાલિકટ બંદરે આવે છે, અને સૌ પ્રથમ પોર્ટુગીઝ લોકો આ દેશના અંદર પોતાના વેપારી થાણાઓ સ્થાપવામાં સફળ રહે છે. વાસ્કોડી ગામમાં 1498 અંદર આ દેશમાં પગ મૂકે છે. ઇંગ્લેન્ડના અંગ્રેજોને જ્યારે ખબર પડે છે કે ભારત સોને કી ચિડિયા છે અને ત્યાં કુદરતી સ્ત્રોત, કુદરતે આ દેશને ઘણું બધું આપેલું છે, તો તેને લૂંટવા માટે અંગ્રેજો પણ તૈયારી કરે છે. 1601 ઈસવીમાં ઇંગ્લેન્ડ ખાતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવે છે, જેમાં ઇંગ્લેન્ડના 101 વેપારીઓએ પોતાની મૂડીનું રોકાણ કર્યું અને 30,000 પાઉન્ડ નું કેપિટલ મૂડી એકત્ર કરીને 1601 ઈસવીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે અને તેઓનું પ્રથમ જહાજ, હોડી કહો, બોટ કહો, સ્ટીમર કહો, તે ભારત આવે છે. વેપાર વાણિજ્યના નામે આવેલા અંગ્રેજો ધીરે ધીરે આ દેશને ગુલામ બનાવે છે. 1707 ઈસવી સુધી અંગ્રેજોને કોઈ પણ જાતની ખોટી કાર્યવાહી કરવાનો કોઈ મોકો મળતો નથી, અવસર મળતો નથી. એટલા માટે કે 1707 ઈસવી સુધી અખંડ ભારતના ઉપર ઔરંગઝેબ, આલમગીર, રહમતુલ્લાહ અલૈહી બહુ જ મજબૂત સત્તા અને હુકુમત હતી. મુઘલ બાદશાહોમાં, રાજાઓમાં ઔરંગઝેબ, આલમગીર જ એવા રાજા છે કે જેઓએ પૂરા 50 વર્ષ સુધી ભારતના ઉપર શાસન કર્યું છે અને એકદમ મજબૂત સત્તાની સ્થાપના કરી હતી. જ્યારે ઔરંગઝેબની વાત નીકળી છે તો એટલી વાત યાદ રાખજો, ઔરંગઝેબે કદી કોઈ જુલ્મ કર્યો નથી, ન્યાય કર્યો છે. આજે ભારત દેશના અંદર કેટલા મંદિરો, મઠ અને આશ્રમો એવા છે કે જેના સંચાલન માટે ઔરંગઝેબે જાગીર વક્ફ કરી છે. દેશભરમાં સેંકડો મંદિર, મઠ અને આશ્રમો એવા છે. દાભેલ મદરેસો નવસારી જિલ્લામાં અમારા નજીકમાં એક ગામ છે, આખું ગામ હિન્દુ ભાઈઓનું છે, સિસોદરા. ત્યાંના એક સીએ સાહેબ અમારા સાથે એક હોસ્પિટલમાં પ્રોગ્રામોમાં સાથે થાય છે, તેઓએ પોતે મને કહ્યું, અમારા ગામના મંદિરના માટે ઔરંગઝેબ આલમગીર રહમતુલ્લાહ અલૈહીએ જે જાગીર આપેલી તેના દસ્તાવેજ અને લખાણો આજ સુધી અમારા ગામના મંદિરમાં મોજૂદ છે. એથી સત્તાધીશ હતા કે જેઓએ દેશના ખજાનામાંથી એક પણ પૈસો પોતાની જાત અને પોતાની ફેમિલી માટે વાપર્યો નથી. ઔરંગઝેબ તે શાસક હતા કે તેઓએ કુરાનની હસ્તપ્રતો તૈયાર કરી, પોતાના હાથે કુરાન લખતા હતા, ટોપી ગૂંથવાનું કામ કરતા હતા અને એમાંથી જે પૈસા આવે એનાથી પોતાનું અતિ સાદગી ભર્યું જીવન તેઓ વિતાવતા અને પોતાની ફેમિલીનો ખર્ચ કરતા. એક પણ પૈસો દેશના ખજાનામાંથી ઔરંગઝેબે કદી પોતાના માટે અને પોતાની ફેમિલી માટે વાપર્યો નથી. 1707 ઈસવીમાં હઝરત ઔરંગઝેબની વફાત થાય છે, જેના લઈને દિલ્હીમાં મોગલોની સત્તા ધીમે ધીમે કમજોર થવા માંડે છે, પકડ ધીમી પડે છે. 1757 ઈસવીમાં કલકત્તાની તરફ અંગ્રેજો વધારે આવતા હતા. પલાસીના મેદાનમાં નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજોની ફોજના વચ્ચે પ્રથમ યુદ્ધ થાય છે. 1757 ઈસવી એ આપણા દેશની કાયા પલટ કરવા માટે તે ઐતિહાસિક વર્ષ કહેવાય છે. 1757 ઈસવીમાં પલાસીના મેદાનમાં અંગ્રેજોની આર્મી અને નવાબ સિરાજુદ્દૌલાની આર્મીના વચ્ચે સીધી લડાઈ થાય છે. કંપની ઈસ્ટ ઇન્ડિયા તેની ફોજો, અંગ્રેજો જાણતા હતા કે તેઓ કદી નવાબ સિરાજુદ્દૌલાના સામે જીતી શકે એવી પોઝિશનમાં નથી, તો તેઓએ અમુક ભારતીયોને ખરીદી લીધા, અંદરથી પૈસા આપીને તેઓને ગદ્દારી કરાવી, અને અમુક ગદ્દારોને લઈને નવાબ સિરાજુદ્દૌલા 1757 ઈસવીમાં પલાસીના મેદાનમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કરના સામે યુદ્ધને હારી જાય છે. તે ગદ્દારોને મોત પછી જે સજા થશે તે થશે, દુનિયામાં જ અલ્લાહ તાલાએ એવી સજા આપી કે એઓને એવી ખતરનાક બીમારીઓ તે સમયમાં લાગી કે તેઓના ટ્રીટમેન્ટના માટે, ઇલાજના માટે ઝેરીલા કોબરા નાકના ડંક મારવા પડતા, ત્યારે જઈને એઓને રાહત થતી હતી. એટલી ખતરનાક બીમારી એઓને દુનિયામાં જ લાગુ પડી. વલા અઝાબુલ આખિરતી અકબર, આખિરતનો અઝાબ તો એનથી મોટો છે. એટલે ગદ્દારી એટલો ખતરનાક ગુનો છે કે એના ઉપર અલ્લાહ તાલા તરફથી અઝાબ આવે છે. 1757 પછી અંગ્રેજોની હિંમત વધી અને 1799 ઈસવીમાં સુલતાન ટીપુ શ્રીરંગાપટ્ટનમના મેદાનના અંદર શહીદ થયા. એ 1799 ઈસવી હતી. મૈસૂરના બાદશાહ સુલતાન ટીપુ શહીદ રહમતુલ્લાહ અલે, તેઓના વાક્યો બધા જાણે છે. શેર કી જિંદગી કા એક લમ્હા, ગીદડ કી હજારો સાલ કી જિંદગી, સેંકડો સાલ કી જિંદગી સે બહેતર હૈ. આજે તમને એક વાત હું કહીશ. તે રાજાઓ હતા અને સાથે જમાનાના અલ્લાહના વલી પણ હતા. સુલતાન ટીપુ શહીદ તે માણસ છે કે જેની બાલિક થવા પછી કોઈ નમાઝ કઝા નથી થઈ, અને તે પોતાના જમાનાના વલીઓના સરદાર હતા. ભારતની સ્વતંત્રતાની લડતના એક મહાન સેનાની શેખુલ ઇસ્લામ મૌલાના સૈયદ હુસેન અહમદ મદની રહમતુલ્લાહ અલેના મક્તુબાત લેટર્સમાં આ વાત છે કે સુલતાન ટીપુ શહીદ પોતાના જમાનાના વલીઓના બાદશાહ હતા, જેવી રીતે હુકુમત અને સત્તાના બાદશાહ હતા. 1799 ઈસવીમાં હઝરત સુલતાન ટીપુ શહીદ રહમતુલ્લાહ અલેની મૈસૂરના અંદર શહાદત થઈ. લોર્ડ હોર્સ જે અંગ્રેજ, તેણે 3 દિવસ સુધી કોઈની હિંમત નહીં થઈ કે સુલતાન ટીપુ શહીદની લાશના પાસે પણ જાય. એ લોકોને એવું હતું કે સુલતાન બેહોશ છે અથવા પેતરો બદલીને નીચે જમીન પર સૂતેલા છે, અચાનક એટેક કરી શકે છે. 3 દિવસ સુધી કોઈ અંગ્રેજની હિંમત નહીં થઈ કે જે સુલતાન ટીપુ શહીદની લાશના પાસે પણ જાય. જ્યારે 72 કલાકથી પણ વધારે વીતી ગયા અને તેઓને સંપૂર્ણપણે દિલના અંદર એ થઈ ગયું કે સુલતાન ટીપુ શહીદ દુનિયામાં નથી, તો અંગ્રેજ જનરલ લોર્ડ હોર્સ સુલતાન ટીપુ શહીદની લાશના પાસે જાય છે, છાતીના ઉપર અંગ્રેજોનો ઝંડો, ફ્લેગ, યુનિયન જેક જેને કહેવામાં આવે છે, જેવી રીતે આપણો આ પિયારો તિરંગો છે, એવી જ રીતે અંગ્રેજોને ઝંડો જેને યુનિયન જેક કહેવામાં આવે છે, તે તેણે સુલતાન ટીપુ શહીદના સીનાના ઉપર દિલના ઉપર મૂકી દીધો અને પછી કહ્યું કે આજથી ભારત દેશ અમારો છે. જ્યાં સુધી સુલતાન ટીપુ શહીદ હતા, જીવન જીવતા હતા, ત્યાં સુધી અંગ્રેજોને ભારતને પોતાનો દેશ કહેવાની કદી હિંમત નહીં થઈ. 1799 ઈસવીમાં જ્યારે સુલતાન ટીપુની શહાદત થઈ ત્યારે પ્રથમવાર અંગ્રેજો એવું બોલ્યા કે આજથી ભારત દેશ અમારો છે. પછી એઓની હિંમત વધી ગઈ અને અંગ્રેજો દિલ્હી તરફ આગળ વધે છે. 1800 ઈસવીમાં અંગ્રેજનું લશ્કર દિલ્હીની તરફ આગળ વધે છે. લોર્ડ લીક જે એના હીરો હોય છે, 1803 ઈસવીમાં અંગ્રેજોના લશ્કરે દિલ્હીના અંદર ઘૂસણખોરી કરી અને દિલ્હીના અંદર કબજો કરવાની નાપાક કોશિશો કરી. તે વેળા એક આલિમ હદીસ પડાવવાવાળા, આજે પણ તેઓની મસ્જિદ તેવી ને તેવી જ છે, દિલ્હીમાં કબ્રસ્તાન મહેદીયાન બહુ પ્રખ્યાત કબ્રસ્તાન છે. તમે દિલ્હી જાઓ તો જરૂર તે કબ્રસ્તાનમાં જજો. કબ્રસ્તાન મહેદીયાનમાં તે મસ્જિદ આજે બી તે જ હાલતમાં મોજૂદ છે જેમાં બેસીને હઝરત શાહ અબ્દુલ અઝીઝ સાહેબ હદીસ શરીફનો સબક પડાવતા હતા. અને એ જ મસ્જિદના બાજુમાં હઝરત શાહ વલીઉલ્લાહ સાહેબની કબર પણ છે. હઝરત શાહ અબ્દુલ અઝીઝ સાહેબે 1803 ઈસવીમાં ફતવો લખ્યો અને તે ફતવા વડે એમ જાહેર કર્યું કે આજથી ભારત અંગ્રેજોનું ગુલામ બની ચૂક્યું છે અને એને આઝાદ કરાવવું એ દરેક મુસલમાનના માટે ફરજિયાત છે. એ ફતવો આપનાર 1806 ઈસવીમાં એક આલિમે દીન હઝરત શાહ અબ્દુલ અઝીઝ સાહેબ મુહદ્દિસ દેલવી હતા. જ્યારે પૂરા ભારત દેશના દરેક ધર્મના લોકો પોતપોતાની જગ્યાના ઉપર મીઠી નિંદ્રામાં હતા, ભારત દેશ ગુલામ છે એને આઝાદ કરાવવાનું છે એનો ફતવો સૌ પ્રથમ દેવાવાળા એક આલિમે દીન મૌલાના સાહેબ હઝરત શાહ અબ્દુલ અઝીઝ મુહદ્દિસ દહેલવી રહમતુલ્લાહ અલેહ હતા. હઝરતના ફતવા છપાયેલા છે ફતાવા અઝીઝિયા, તેના પેજ નંબર 70ના ઉપર આજે પણ તે ફતવો મોજૂદ છે. ત્યાર પછી નાની મોટી ઝડપો ચાલતી રહી. 1821માં હઝરત સૈયદ અહમદ શહીદ રહમતુલ્લાહ અલેહ પ્રથમ ચળવળ અંગ્રેજોના સામે ઉઠાવી. 1831ના અંદર બીજી ચળવળ હઝરત શાહ ઇસ્માઇલ શહીદ રહમતુલ્લાહ અલેહ ચલાવી અને 1831 મહિનો મહિનો 7મી તારીખ જુમ્માના દિવસે 11 વાગે હઝરત લડતા લડતા શહીદ થઈ ગયા અને એઓને શહીદનું લકબ મળ્યું. ત્યાર પછી આ આઝાદીની સશસ્ત્ર લડત આગળ વધતી રહી. 1844 હિજરીના અંદર 1844 ઈસવીમાં હઝરત શાહ અબ્દુલ ગની સાહેબ મુહદ્દિસ દહેલવી રહમતુલ્લાહ અલેહ ના નેજા હેઠળ પ્રમુખ પદ હેઠળ આઝાદીની સશસ્ત્ર લડતને આગળ વધારવામાં આવી. એમ કરતા આગળ આપણે જોઈએ તો 1757ની પલાસીની લડાઈથી લઈને 1857 સુધી પૂરા 100 વર્ષ અંગ્રેજોના સામે લડવાના અંદર મુસ્લિમ આલિમો, મુસ્લિમ ભાઈઓ પોતાની દરેક જાતની જાનની કુરબાની આપે છે અને આ દેશને અંગ્રેજો પાસે આઝાદ કરાવવાની જબરદસ્ત મહેનત કરે છે. પરંતુ ઝાલિક તકદીરુલ અઝીઝ અલઅલીમ, તકદીરમાં કંઈક બીજું જ લખાયેલું હતું. 1857 10 મહિના બળવો શરૂ થયો અંગ્રેજોના વિરુદ્ધ. 15 સપ્ટેમ્બર 1857ના અંગ્રેજોની આર્મી લાલ કિલ્લા તરફ આગળ વધે છે અને 20 સપ્ટેમ્બરના 1857 ઈસવીમાં અંગ્રેજોએ લાલ કિલ્લાના ઉપર સંપૂર્ણ કબજો કરી લીધો અને ભારતનો તિરંગો ઝંડો જે લાલ કિલ્લાના ઉપર લહેરાતો હતો તેને ઉતારીને અંગ્રેજોનો યુનિયન જેક એ લાલ કિલ્લાના ઉપર લહેરાવી દેવામાં આવ્યો. 19 સપ્ટેમ્બરમાં ભારતના અંતિમ મુઘલ રાજા બહાદુર શાહ ઝફરને લાલ કિલ્લાથી કેદ કરીને હુમાયુના મકબરામાં લઈ જઈને કેદ કરવામાં આવ્યા. એઓના બધા રાજકુંવરોને, શહેજાદાઓને શહીદ કરી દેવામાં આવ્યા અને બધા શહેજાદાઓના માથા લોહીમાં તરતર એક ખૂંચામાં મૂકીને તેના ઉપર કપડું ઓળાવીને સવારના સમયે બહાદુર શાહ ઝફરના સામે લઈ જઈને મૂકવામાં આવે છે કે આ તમારો નાસ્તો છે. જ્યારે બાદશાહે કપડું હટાવ્યું તો નીચે નાસ્તા ન હતા, બલકે પોતાના વીર બહાદુર છોકરાઓના માથાઓ લોહીમાં લથપથ અંદર હતા. કોઈ બીજો કાચો પોચો હતે તો પુકારી પુકારીને રડતે. બહાદુર શાહ ઝફરે એક વાક્ય કહ્યું જેણે અંગ્રેજોને પણ હિલાવી દીધા. તૈમૂરી શહેઝાદે ઇસી તરહ સુરખરુ હોકર અપને બાપો કે સામને આયા કરતે થે. તૈમૂરી શહેઝાદે ઇસી તરહ સુરખરુ હોકર અપને બડો કે સામને આયા કરતે થે. ત્યાર પછી રંગોનની જેલના અંદર લઈ જઈને બંધ કરી દેવામાં આવ્યા અને બહાદુર શાહ ઝફર રંગોનના અંદર ઇંતિકાલ થયો. ત્યાં જ એઓની કબર બની. કિતના બદનસીબ હે ઝફર, દો ગજ જમીન મિલ સકી કોઈ યાર ન. ત્યાં જ આપ મદફૂન થયા. એક દેશવાસી હિન્દુ ભાઈ ઇતિહાસકાર, ઇતિહાસના લેખક પંડિત મેવારામ ગુપ્તાજી લખે છે કે 1857ની સશસ્ત્ર લડાઈમાં લગભગ 55,000 મૌલવીઓએ પોતાની જાનની કુરબાની આપી. પંડિત મેવારામ ગુપ્તાજીના લખેલા શબ્દો છે. 1857ની સશસ્ત્ર લડાઈમાં 55,000 મૌલવીઓએ દેશની આઝાદીના માટે કુરબાની આપી. મેવારામ ગુપ્તાજી લખે છે કે 5 લાખ મુસલમાનોને 1857ના અંદર શહીદ કરવામાં આવ્યા. દિલ્હીથી લઈને મેરઠ સુધી દરેક ઝાડના ઉપર ફાંસીના માછડાઓ લટકાવવામાં આવ્યા અને મુસલમાનોને તેઓના ઉપર ફાંસી આપવામાં આવી. એમ જોવા જઈએ તો 1757 થી 1857 સુધી આઝાદીની લડાઈના હીરો માત્ર અને માત્ર મોટી સંખ્યામાં મુસ્લિમો હતા.
1857 એપ્રિલમાં મંગળ પાંડેને ફાંસીની સજા થઈ હતી, તેમાં પણ એના સાથે મુસ્લિમો સાથે હતા. 1857 થી લઈને 1947 સુધી
જ્યારે આઝાદીની લડત અંતિમ તબક્કાના અંદર આવી ત્યારે પણ મુસ્લિમોએ ખૂબ જ બલિદાન આપ્યા. જમિયતે ઉલમાએ હિંદ અને તેના બુઝુર્ગો, દારૂલ ઉલૂમ દેવબંધના સ્થાપકો મૌલાના મોહમ્મદ કાસિમ સાહેબ નાનોથવી, મૌલાના રશીદ અહમદ ગંગોહી, હાજી ઇમદાદુલ્લાહ સાહેબ મુહાજીરે મક્કી, તે લોકોએ શામલીના મેદાનના અંદર અંગ્રેજોના વિરુદ્ધ જબરદસ્ત લડાઈઓ લડી, બલિદાન આપ્યા, કુરબાનીઓ આપી. અને ત્યાર પછી હઝરત શેખુલ હિંદ મૌલાના મહમૂદ હસન દેવબંદી રહમતુલ્લાહ અલેહ, તેઓએ રેશમી રૂમાલ ચળવળ ચલાવી, માલ્ટાની કાળી કોઠડીમાં આપને જેલની સજા થઈ. ત્યાર પછી આપના શિષ્યો શેખુલ ઇસ્લામ મૌલાના સૈયદ હુસૈન અહમદ મદની, મૌલાના હિફઝુર રહમાન સેહારવી અને મૌલાના સૈયદ અબુલ કલામ આઝાદ, મૌલાના મોહમ્મદ અલી શૌકત અલી જોહર, તે ભારતની આઝાદીના હીરો છે કે જેઓએ 1947 સુધી દેશની આઝાદીના માટે સતત બલિદાન આપ્યા, સતત કુરબાનીઓ આપી અને દેશને આઝાદી અપાવી.
સમય ઘણો થઈ ગયો હોય, આટલી નાની દાસ્તાન આટલા ટૂંકા વખતમાં હું તમારા સમક્ષ રજૂ કરી શકતો નથી. અંતમાં એક બે લીટીમાં એક વાત કહીને બાદ મારી વાત પૂરી કરું છું. જ્યારે દેશની આઝાદીનો સમય નજીક આવ્યો ત્યારે આજે જેઓ દેશના આઝાદીના મોટા લીડરો તરીકે જેઓને માનવામાં આવે છે તે લોકોના સાથ સહકારથી ભારતના ભાગલાની વાતને સ્વીકારવામાં આવી કે આઝાદ ભારતના ભાગલા પડે અને અખંડ ભારતના ટુકડા કરી દેવામાં આવે. આજે આપણે બહુ ફખરના સાથે કહીએ છીએ કે પાર્ટીશન, દેશના ભાગલા પડે એનો વિરોધ છેલ્લી ઘડી સુધી જમિયતે ઉલમાએ હિંદ, મૌલાના હુસૈન અહમદ મદની, મૌલાના અબુલ કલામ આઝાદ, મૌલાના હિફઝુર રહમાન સેહારવી, એ લોકોએ છેલ્લી મિનિટ સુધી દેશના ભાગલાનો વિરોધ કરેલો હતો કે અમને દેશના ભાગલા બિલકુલ માન્ય નથી. મૌલાના આઝાદે એક વેરા તકરીરમાં એમ કહ્યું હતું કે આસમાન સે કોઈ ફરિશ્તા આવે ઓર કુતુબ મિનાર પર ખડા રહેવે ઓર વો યું કહે કે હમ તુમકો આઝાદી દિલવાતે હૈ લેકિન મુલ્ક કી તકસીમ ડિવાઈડ ભાગલે કે સાથ તો હમ ઉસ ફરિશ્તે કો ભી કહેંગે કે એસી આઝાદી હમે મંજૂર નહીં હૈ. યે મૌલાના આઝાદ ને તકરીર મેં કહા થા. તો દેશના ભાગલા પડે એ આપણા બુઝુર્ગોને, આપણા વડીલોને મંજૂર નહીં હતું. ને મૌલાના હુસૈન અહમદ મદનીએ એક મદની ફાર્મ્યુલો રજૂ કર્યો હતો કે અખંડ ભારતને આઝાદી પછી કેવી રીતે ચલાવવામાં આવે. તે મદની ફાર્મ્યુલાના હેઠળ જો દેશ ચાલતે તો આજે પણ દેશ આજ કરતા વધુ વિકસિત હોતે, વધુ મજબૂત હોતે. આજે આ પ્રસંગે આપણે આપણા આઝાદીના તે વીરોને યાદ કરીએ. મિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી તો આફ્રિકામાં એક બેરિસ્ટર અને વકીલાત કરતા હતા. એઓને મહાત્મા નું બિરુદ આપનાર મૌલાના અબ્દુલ બારી ફિરંગી હતા. મૌલાના અબ્દુલ બારી ફિરંગીએ મિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્માનું બિરુદ આપ્યું. અને આજે જે ગાંધી કેપ કહેવાય છે, ગાંધી ટોપી, તે તો અસલમાં હકીમ અજમલ ખાનની ટોપી છે. આઝાદીની એક લડત વેરા હકીમ અજમલ ખાને પોતાની ટોપી કાઢીને ગાંધીજીના માથા પર મૂકી, તે દિવસથી એનું નામ ગાંધી કેપ બન્યું છે.
હા ઇતિહાસ છે જેને જાણવું આપણા માટે બહુ જ જરૂરી છે. આપણી પેઢીઓને હું આહ્વાન કરીશ કે ઇતિહાસનું વાંચન કરો. આ દેશની આઝાદી માટે આપણા વડીલોએ બુઝુર્ગોએ કેવી કેવી કુરબાની આપી. અંતમાં એક કિસ્સો સંભળાવીને વાત પૂરી કરું છું. જ્યારે અંગ્રેજ કી ફોજ મેં ભરતી કરના હરામ હે એ ફતવો હઝરત શેખુલ ઇસ્લામ માલાના સૈયદ હુસૈન અહમદ મદની રહમતુલ્લાહ અલયે આપ્યો. તે વેરાના અખંડ ભારતના કરાંચી શહેરની કોર્ટના અંદર હઝરતના વિરુદ્ધ કેસ ચાલે છે. જ્યારે અંગ્રેજ જજના સામે મૌલાનાને રજૂ કરવામાં આવે છે તો અંગ્રેજ જજ એમ કહે છે, હુસૈન અહમદ, સાંભળ્યું કે તમે ફતવો આપ્યો છે કે અંગ્રેજ કી ફોજમાં ભરતી કરના હરામ હૈ, સાંભળ્યું એવો ફતવો તમે આપો છો? તો મૌલાના હુસૈન અહમદ મદની ગભરાતા નથી, ડરતા નથી, બીતા નથી, ને જજના સામે સિંહ ગર્જના કરે છે, હા ફતવો આપ્યો છે, જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી એમ જ કહીશ કે અંગ્રેજ કી ફોજ મેં ભરતી કરના હરામ. તો અંગ્રેજ જજ એમ પૂછે છે, હુસૈન અહમદ, તમને ખબર છે કે આની સજા શું હોઈ શકે? તમને દેશના ગદ્દાર હોવાની સજા અમે આપીશું ને તમને ફાંસી પર લટકાવીશું. જ્યારે અંગ્રેજ જજના મોઢાથી આ શબ્દ નીકળે છે તો મૌલાના હુસૈન અહમદ મદની પોતાની થેલીમાંથી કફનનું કપડું કાઢીને અંગ્રેજ જજના ટેબલના ઉપર મૂકે છે અને એમ કહે છે કે મને ખબર હતી કે મારા ફતવાના ઉપર મને શું સજા થવાની છે, એટલે દેવબંધથી પોતાનું કફન સાથે લઈને આવ્યો છું તાકે કરાચી વાળાઓએ મારું કફન તૈયાર કરવાની જરૂરત ન પડે.
નારાયણ તકબીર.
ઓલાઈકાબાઈ પછી એની વિમિસ્ત્રી યે હૈ આઝાદી મેં હમારે બુઝુર્ગો કી કુરબાનિયા. એક શાયરે સાચી ફરિયાદ કરી છે, પત્તા પત્તા બૂટા બૂટા હાલ હમારા જાને હૈ, પત્તા પત્તા બૂટા બૂટા હાલ હમારા જાને હૈ, જાને ન જાને ગુલ હી ન જાને. યે હૈ ગુલ, જાને ન જાને ગુલ હી ન જાને, બાપ તો સારા જાને હૈ. વાખિર દાવાના અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન.
મહેમાનો કે ઇસ્તિકબાલ કે લિયે કાર્યક્રમ હુઈ થી હમારે એડવોકેટ સાહેબ સ્વામી અર્જુન સાહેબ પ્રશિક્ષક લા રહે હૈ, તો મેં આપસે ગુજારિશ કરવા કે એક મિનિટ કે લિયે મેં એડવોકેટ છું, એડવોકેટ